நமோ நோயை சௌரி அன்பானம், நமோ நோயை சௌசிதானம், நமோ நோயை சௌ ஆயிரியானம், நமோ நோயை சௌ ஜாயானம், நமோ நோயை சௌ திரிகாலவர்த்தி சாவணம், ஓமகாரம் எங்கு சயோக்த நித்யம் ஜாயந்தி யோகினம், காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம, மங்கனம் பகவானையோ மகிழம கூட்டமோகி, மங்களம் குன்கொண்டாரி உஜயேந்திரமோ சுமங்கனம் நமாசுமரி சாராய்,
पूर्णिमा दर्शन ज्ञान ने चारित्र प्रण पणे प्रण मेला जीवा आत्मा ने स्वरूप संचेतन स्वरूप नो अनुभव केवो होय छे। संचेतन एट अनुभव એમ કેતા ચા કથને સંકોચે છે, આરતી ગાથામાં જીવનો અધિકાર પૂરો કરે છે, ઓમચારીમાંથી અજીવનો અધિકાર થાય છે, જીવની છેલ્લી ગાથા છે। અહમ એકો ખરું સુધો દંશન નાન મઉ સદા હોઈ, નવી અથી મજમ કિંચીવી અનંત પરમાનમિતમ પ્રિય। નીચે હરી ગઈ, હું એક શુદ્ધ સદાય રૂપી જ્ઞાન દર્શનમય ખરી, કઈ અન્ય તે મરું ધરી પરમાણુ માત્ર નથી હરી। આડત્રી ગાથા જીવની છેલ્લી છે, જીવ સમજે છે ત્યારે એને શું પરિણમન થાય છે અને કોનાથી તે સમજે છે અને કેવો એ પેલો હતો, અપ્રતિબુદ્ધ હતો। અપ્રતિબુદ્ધ જો કે 23 ગાથા પહેલા આવી ગયું છે, અપ્રતિબુદ્ધ ને સમજાવે છે, પણ અહીં એને લીધું શરૂઆતથી લીધી છે કે જે અનાદિ મૌરૂપ, પાસમાં મૌરૂપ છે, પછી એનો અર્થ અજ્ઞાનથી કર્યો છે। સંસ્કૃત ટીકા મમો છે, મનાદિમો પોતાના સ્વરૂપને ભૂલી અને રાગ ને દ્વેષ આદિ પરથી એને જે પોતાની માનતો એ અનાદિ મોહરૂપ અજ્ઞાનથી ઉન્મત્તપણાને લીધે ગાંડો ઘેલો હતો, પોતાની ચીજ અંદર ભૂલી અને જે એમાં ચીજમાં નથી એવા રાગ અને દ્વેષ અને રાગ દ્વેષના ફોળા સંયોગ એને પોતાના માનતો એ ઉન્મત નામ એનો પાગલ છે છે। ઉન્મત્તપણાને લીધી સ્વરૂપની જેને ખબર નથી, ચૈતન્યની જાત શું છે અને એમાં શું સંપદ્યા શું ભરી છે એની જેને ખબર નથી, એવો જે અનાદિ મોહને કારણે ઉન્મત્ત એટલે ગાંડો થયેલો ઘેલો થયેલો। આ કોઈ એમ કે છે કે આ સમસ્યા તો મુનિને સમજાવવા માટે છે, અહીં તો અહીં સુધી આવ્યું છે। અનાદિનો મોહથી અજ્ઞાની મૂંઢ હતો, મન્મથ લીધાને અત્યંત અપ્રતિબુદ્ધ હતો, અત્યંત અપ્રતિબુદ્ધ, બિલકુલ કઈ ખબર નહીં આત્મા શું રાગ શું પર શું, એ અનાદિથી પરની સાથે મિશ્રપણાથી ઘેરસાપણે ગાંડપણે રખતો હતો એવા પ્રતિબુદ્ધને, એવા પ્રતિબુદ્ધને છે, એકલો પ્રતિબુદ્ધ નહીં અત્યંત પ્રતિબુદ્ધ એને આ સમજાવે છે। કોઈ એમ કહેતા હોય કે આ સમસ્યા તો મુનિને જ માટે છે, અહીં તો એમ કે છે કે અત્યંત પ્રતિબુદ્ધ ને સમજાવે છે, અનાદિ અજ્ઞાની જેને આત્મા શું થી છે અને હું શું માનું છું એની જેને કઈ ખબર નથી એવો અત્યંત અપ્રતિબુદ્ધ હતો, અત્યંત અપ્રતિબુદ્ધ હતો એને આ સમજાયું છે. અને વિરક્ત ગુરુથી એટલે શું કે છે, જે કઈ મિથ્યાત અને રાગ દ્વેષથી વિરક્ત થયેલા છે તે ગુરુથી સમજાયો છે, અજ્ઞાનીથી પણ નહીં. તેમ ધારેલું જ્ઞાન હોય એનાથી પણ નહીં. જાણપણું ધાર્યું હોય એનાથી પણ એ સમજ્યો નથી. વિરક્ત ગુરુ જે રાગમાં રક્ત હતો એ છૂટીને રાગથી જેને વિરક્તપણું પ્રગટ્યું છે. ચૈતન મૂર્તિ રાગથી ભિન્ન જેને પ્રગટ્યું છે એવા વિરક્ત ગુરુથી ઘણી ગંભીર ભાષા છે. સમજાવવામાં વિરક્ત ગુરુ નિમિત્ત હોય છે એમ સિદ્ધ કરવું છે. અજ્ઞાની નિમિત્ત હોતું નથી, અજ્ઞાની દેશના નિમિત્તપણે પણ હોતી નથી. વિરક્ત ગુરુ એક વાત, બે વાત થઈ. એક અત્યંત પ્રતિબુદ્ધ હતો અને એને સમજાવનાર વિરક્ત ગુરુ છે, બે વાત થઈ. એની પાસે સમજો શી. હવે ત્રીજો ગુણ, નિરંતર સમજાવવામાં આવતા ગુરુ કઈ વિરક્ત નિવૃત્ત નવરા નથી કે નિરંતર એને સમજાવે. વાસ્તો આવો છે, નિરંતર સમજાવવામાં આવતા એનો અર્થ એ કે ગુરુએ એક વાર એને કહ્યું, બે વાર, બે વાર, પાંચ વાર, દસ વાર કહ્યું, વારંવાર કહ્યું, એ વારંવાર ચિંતનમાં રહ્યું. ગુરુએ કહેલી વાત નિરંતર ચિંતનમાં રહ્યો એને ગુરુ નિરંતર સમજાવે છે એમ કહેવામાં આવ્યું. જવાબદારી ન્યાજ છે. એટલી વાત કે ગુરુ વારંવાર કહેતા હતા, એક વાર નહીં પણ ઘણી વાર કહેતા હતા, પણ નિરંતર નહીં. આટલો ભેદ છે. ગુરુ વારંવાર કહેતા હતા એને સતની વાત, બાપુ તારુનાથ, ચૈતન મૂર્તિ, આનંદ કંદ, તારામાં આનંદ ભરેલો છે, એવો તું આત્મા છો એમ ગુરુએ એક વાર નહીં પણ ઘણી વાર કહેલું. એ તો આવે સમજ, પણ આને નિરંતર સમજાવવામાં આવતા આ એ શબ્દ છે. એનો અર્થ કે સમજનાર, વિચારનાર નિરંતર તેની ખટક રહ્યા કરતી. ગુરુજી કહ્યું કે ભગવાન તારો આત્મા અતિન્દ્રિય આનંદ કંદ છે, રાગ વિકલ્પ શરીર વાણીથી તદ્દન જુદો છે. એવું ગુરુએ બે ચાર વાર કે વારંવાર કહ્યું, પણ આ સમજનાર નિરંતર સમજાવવામાં આવતા એટલે નિરંતર સમજમાં આવતા, પોતે નિરંતર એનું ખટક રહ્યા કરતી. સાંભળનારને એમને સાંભળીને આવીને આકાને સાંભળીને કાઢી નાખ્યું, એક વાર સાંભળીને રાખ્યું એમ નહીં. સમજાય છે કઈ છેલ્લી ગાથા સાર છે. આરતરી જીવની ગાથાનો છેલ્લો આ ગાથા એને નિરંતર સમજાવવામાં આવતા. ગુરુ નિરંતર વિરક્ત, ગુરુ નિરંતર નવરાશતો હોય નહીં. જેટલું સાતું ગુણ સામ હોય મુનિ ને એ તો ક્ષણમાં સપ્ત ને ક્ષણમાં છઠ્ઠું આવે, વાણી તો નિરંતર હોય નહીં. પણ સમજનાર ગુરુએ કહેલી વાતને અંદરમાં ખટકમાં વારંવાર રહ્યા કરતી, એ રાત ને દિવસ આત્મા જ્ઞાયક આત્મા જ્ઞાયક આત્મા જ્ઞાયક, એ જ્ઞાનના રસનો કંદ છે. એમ અપ્રતિબુદ્ધને પણ ગુરુએ સમજાવતા એ પણ વારંવાર આમ સમજમાં ખટક રહેતી હતી. અંદર આત્માને સમજની ખટક વારંવાર રહેતી. એક કલાક આંબળીને કાઢી નાખ્યું પછી દુકાનના 23 કલાકમાં ધંધામાં ગુંચાઈ ગયો એમ નહીં એમ કે છે. એને નિરંતર ખટક રહ્યા કરતી ધંધા વેપાર હું કોણ છું એમ જે ગુરુએ કહેલું તે વારંવાર એને ખટકમાં રહેતું. જોવા સમજવાની રીત, આત્માને પામવાની આ રીત. અપ્રતિબુદ્ધ હોવા છતાં વિરક્ત ગુરુએ એને ઉપદેશ દીધો, તેને વારંવાર ખટકમાં રહ્યા કર્યું. કલાક સાંભળીને ભૂલી ગયો ને પછી 23 કલાક સંસારના કર્મમાં એકાકાર થઈ ગયો. એવા જીવને સમજવા માટે એની લાયકાત નથી એમ કે છે. થોડા શબ્દમાં ઘણું ભર્યું છે. નિરંતર સમજાવવા આવતા જે કોઈ પ્રકારે, એટલે મહાભાગથી, એટલે કે એની મહાલાયકાથી. ભાગ શબ્દ કઈ કર્મ નહીં, એની લાયકાથી સમજી સમજ્યો. અનાદિનો અપ્રતિબુદ્ધ, અનાદિનો અત્યંત અજ્ઞાની, અંત્યત અજ્ઞાની છતાં ગુરુએ કહેલી વાતને ખટ વારંવાર અત્યંત અંદર વિચાર શ્રેણીમાં રાખતા અંદરમાંથી જ્ઞાન આવ્યું, સમજણ થઈ. અરે હું તો આનંદ છું, હું તો જ્ઞાન છું, મારી ચીજમાં કોઈ બીજી ચીજ છે નહીં. આ સંગમ દર્શનની, એટલે કે જીવની પહેલી સમજવાની રીતની આ રીત છે. સમસ્ત પ્રકાર સાવધાન થઈ સમજીને સાવધાન થયો. હું તો આનંદ છું, જ્ઞાન સ્વરૂપ છું એમ અંદર ખટ ગયા કરતી એની સમજણ અનુભવ થઈ ગયો. સમજાય છે કઈ? આરતી ગાથામાં ઘણી ગંભીરતા ભરી છે. એક તો અનાદિનો મોહ અને અત્યંત અપ્રતિબુદ્ધ એને વિરક્ત ગુરુએ નિરંતર સમજાવ્યું, એટલે નિરંતર સમજણ એને સાંભળવામાં આવી, એ વાતને નિરંતર ખટક યાદ કરી. બીજે ક્યાંય પ્રેમ ન કરતા એને આત્મા પ્રત્યેના પ્રેમનો ઝુકાવ અંદર થઈ ગયો. બહુ સારા ગાથા, જીવની છેલ્લી ગાથા છે. કોઈ પ્રકારે સમજો એમ કહીને કાળ લબ્ધિ પણ એની ઈચ્છતા આવી ગઈ છે એમ બધું કે છે, ગમ્મત પણ આવી ગયું છે. કોઈ પ્રકારનો અર્થ આ બધો છે, એની કાળ લબ્ધિ પણ આવી ગઈ છે, એના કર્મમાં એ આવવાનો કાળ પણ છે. એટલે કોઈ પ્રકારે સમજીને સાવધાન થયો. જે પ્રતિબુદ્ધ હતો અત્યંત એ અંતરમાં આત્મા આનંદ સ્વરૂપ ન્યાય સ્વરૂપ તેમાં અત્યંત સાવધાન થયો. આ પહેલી જીવને સમજવાની પહેલી કલા અને પહેલી પદ્ધતિ આ છે. પછી બીજી વાત વ્રત ને ચારિત્ર ને બધું પછી, પહેલું આ છે. સાવધાન થઈ જેમ કોઈ મુઠ્ઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય સવારમાં દાંતણ કરતા, એના કોઈ ઓનાના દાંતા જે હોય છે કાઢી નાખીને હાથમાં રાખ્યું ને એક બાજુ હાથમાં રાખ્યો દાંત કાઢતા દાંતણ કરતા, એક બાજુ મુઠ્ઠીમાં હાથ મમો રાખ્યો હોય ને એક બાજુ દાંત કરતા ભૂલી ગયો ફોનું ક્યાં છે, હતું મુઠ્ઠીમાં રાખેલું મુઠ્ઠીમાં હતું નજીકમાં અને હતું એની પાસે. એ મુઠ્ઠીમાં એમ ભાષા રાખી ને ક્યાંય કપાટમાં મૂકેલું છે કે એમ નથી રાખ્યું, નહી તો અત્યારે કેટલું હોય દાતણ કરે તો મકાન નું માથે હોય ને શું કેવાય ટોડલો ટોડલો તો બાર માં ભૂલી જાય, એ ટોડલે મૂકે દાતણ કરે. દાતણ કરતા એ સોનું કે હોય એને એક બાજુ ઉપર મૂકે ક્યાં દાતણ કરતા હોય એ નથી લીધું, અહીં તો મુઠ્ઠીમાં રાખ્યું છે. આ એક મુઠ્ઠીમાં ફોનું ને એક એક હાથ આમ દાંતણ કરે છે. મુઠ્ઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય આમ તો નથી આપણા અહીં કહેતા ને કે છોકરો કાંખમાં ભૂલી ગયો હોય, છોકરો કાંખમાં હોય અમારા ક્યાં ગયો ક્યાં ગયો કે અહીં છે પણ આ રહ્યો વાત કરે છે કે નહીં, છોકરો કાંખમાં હોય ને ભૂલી જાય છે. એમાં મુઠ્ઠીમાં રાખેલું સોનું પોતે રાખેલું પોતે ભૂલી ગયો છે, મુઠ્ઠીમાં રાખેલું છે ને રાખેલું કોણે પોતે, આ શબ્દમાં ગંભીરતા છે. પોતે સોનું મુઠ્ઠીમાં રાખેલું એ ભૂલી ગયો હતો, એ ફરી યાદ કરી ફરીને યાદ કરી અરે હાર્યું આ ફોન હોય મારા હાથમાં છે, યાદ કરીને તે સુવર્ણને દેખે તે સુવર્ણને દેખે તે ન્યાય એ સુવર્ણને મુઠ્ઠીમાં રાખેલું ફરીને દેખે તે ન્યાય અન્યાય. આ તો દ્રષ્ટાંત કયો, પોતાના પરમેશ્વર પોતાનો પરમેશ્વર પૂર્ણ સામર્થ્ય નો ધણી જેને સમજવા માટે પરની કોઈ અપેક્ષા નથી, પરની કોઈ મદદની જરૂર નથી, એવો પોતાનો પરમેશ્વર પરમ સામર્થ્ય વાળો કીધું ને, પોતાનો પરમેશ્વર એમ કીધું ને, વિતરાગ સર્વજ્ઞ દેવ એમ નહીં, પોતાનો પરમેશ્વર પૂરણ સામર્થ નો ધણી, પૂરણ બળ નો ધણી એને ભૂલી ગયો હતો. આત્માને ભૂલી ગયો હતો તેને જાણીને, ભૂલી ગયો હતો તેને જાણીને, પોતે ભૂલ્યો હતો ને પોતે જાણ્યો. એમ કહીને એમ કે છે કે કર્મે ભૂલાયો અને ગુરુ સમજાવ્યા માટે સમજી ગયો એમ નહીં, પોતે પોતાથી ભૂલ્યો હતો, પોતે પોતાથી સમજી ગયો. એવા શ્રદ્ધા પડ્યા, પોતાના પરમેશ્વરને ભૂલી ગયો હતો તેને જાણીને, તેનું સિદ્ધાંત કરીને, પેલું જાણીને રાતે જાણવામાં આવ્યો અંદરમાં. અરે આ ચૈતન્ય જ્ઞાન મૂર્તિ રાગ અને વિકલ્પ ને બહારની ચીજથી તો ભિન્ન છે, જેની સત્તામાં પૂર્ણ પરમેશ્વરતા ભરી છે, જેની સત્તામાં રાગ આદિ પામર જીવનો તો અભાવ છે. રાગ આદિ રાગાની પામર અથવા પર અજીવ જીવ પર જીવ પર અજીવ એ બધાથી ખાલી છે. એવા આત્માને ભૂલી ગયો તો તેને જાણીને, તેને જાણીને દેવને ગુરુને જાણીને એમ નથી કહ્યું. જેમ શાસ્ત્ર ને જાણીને એમ એ કહ્યું નથી. સીધું જાણે ત્યારે નિમિત્ત કહેવાય, બોલવા એમ છે એ જાણે એનાથી ત્યારે વાણીને નિમિત્ત કહેવામાં નિમિત્ત થી જણાય છે એવું એનું સ્વરૂપ નથી. કેમ કે પોતે સમર્થ પરમેશ્વર કેવો ને, પૂર્ણ સમર્થ વાળો છે, પૂર્ણ શક્તિ વાળો છે, એને પરની કોઈ અપેક્ષા છે નહીં. એમ કહ્યું ને પોતાના પરમેશ્વરને પરમેશ્વર પરમ પૂર્ણ તાકાત નો ધરનાર ભગવાન આત્મા એ પોતે પોતાને ભૂલી ગયો હતો, એ પોતે પોતાને જાણે છે. ગુરુ સમજવાનું નિમિત્ત આવ્યું, સમજવામાં નિમિત્ત કહ્યું, પણ સમજે ત્યારે એને નિમિત્ત કહેવામાં. આમ તો ભગવાનની વાણી સમો શરણમાં અનંત વાર સાંભળી છે, મહાવિદિક ક્ષેત્રમાં અનંત વાર જન્મો છે, અનાદિ કાળથી અનંત ભવ કર્યા, અઢીદીપમાં એક કણ બાકી નથી કે જેમાં અનંત વાર જન્મો હોય. અરે અઢીદીપ બહાર અસંગદીપ સમુદ્રમાં પણ એક કણ બાકી નથી કે જે અનંત વાર ત્રિયંતપણે અવતરીને મર્યો ન હોય. આ અઢીદીપમાં મનુષ્યપણીને એ અઢીદીપને બધા ક્ષેત્રમાં અનંત વાર જન્મોને મર્યો છે. મહાવેદી ક્ષેત્રમાં પણ જ્યાં તીર્થંકરનો વિરહ કોઈ દી નથી, સાક્ષાત પરમાત્મા બિરાજે છે, એની હાજરીમાં પણ ત્યાં ગયો ત્યાં ધ્યાન આપ્યું નહીં, પોતાનું ધ્યાન ના આપ્યું. એ આમ કે છે, આમ કે છે, એમ કે સાંભળી ત્યાં રાખ્યું, ત્યાં ત્યાં રાખ્યું. અંતરમાં ઉતારવા માટે સાક્ષાત જોઈએ એ કર્યું નહીં. તેથી કે જે પોતાના પરમેશ્વરને જાણીને, પોતાના સામર્થ વાળો ભગવાન એટલે ઘણી વાર કહ્યું છે, ભગવાન આત્મા બધાને કહ્યો છે, બધા આત્માઓ ભગવાન સ્વરૂપ જ છે અંદર, પણ પર્યાયમાં ભૂલીને પામર નરકને નિગુદમાં રખડે છે. એ મિથ્યાતને લઈને, મિથ્યાત એવી ચીજ જેની છે જેને લઈને નવમી ગ્રીક નો સાધુ થઈને જાય છતાં મિથ્યાત લે નહીં, અંદર આત્મદિશાની જ્ઞાન દિશા વિના મુનિવ્રત ધાર અનંત ભેર ગ્રીક ઉપજાયો, પણ આત્મ જ્ઞાન મેલે સુખ ન પાયો. એનો અર્થ એ થયો કે પંચ મહાવ્રત, 28 મૂળ ગુણ વ્યવહાર, એ બધા દુઃખ છે, આશ્રમ છે, દુઃખ છે. આવું મુનિવ્રત ધારણ છતાં આત્મજ્ઞાન બિન સુખ ન પાયો, એનો અર્થ કે બધું દુઃખ છે. સમજાય છે? કઈ જેની વાત છે ભગવાન એમાં દેશમાં આવી અંતરની વાતો સાંભળવી કઠણ પડે. અનંત વાર શુભાવની ક્રિયા કરી, મુનિના પંચ ભાવ ધારણ કરી, અનંત વાર નવમી દ્વેકના અનંત પૂતગળ પરાવર્તન ભવ કર્યા છે. નવમી ગ્રેડ છે, 14 બ્રહ્માંડ પુરુષના આકારે છે, ગીવાડું છે, ત્યાં આગળ અનંત ભવ કર્યા છે. એ મુનિ અંદર વાર નગ્ન અનંત વાર થઈ 28 મૂળ ગુણ પાલી આત્મજ્ઞાન વિન્યા એવી ક્રિયાકાંડથી અનંત ભવ કર્યા. ત્યાંથી નીકળીને મનુ થાય, ત્યાંથી નીકળી ત્રિજન થાય, ત્યાંથી નીકળી નરકમાં જાય. આ એ કે છે પોતાના પરમેશ્વરને જાણી, આત્મજ્ઞાન, આત્મજ્ઞાન કહ્યું એની, બીજું મને જ્ઞાન ન હોય. આત્મા અંદર સચિદાનંદ પ્રભુ છે એનું એને જ્ઞાન કરી અને તેને શ્રદ્ધાન કરી, જ્ઞાન કરીને શ્રદ્ધાન કરી, ચીજ શું છે એનું જ્ઞાન અંદર થયું, ત્યારે શ્રદ્ધા થઈ કે આત્મા પરમેશ્વર છે, ભગવાન પરિપૂર્ણ સ્વરૂપ છે. નવો ક્યારે થાય? શ્રદ્ધા કરીને તથા તેનું આચરણ કરીને જો કેવો લીધો છે, અત્યંત પ્રતિભૂત એ સમ્યક દર્શન ચારિત્ર ને પામ્યું, ત્રણ ને પામ્યું એમ કહી, એક અત્યંત પ્રતિબુદ્ધ હતો. આત્માની તાકાત છે અંદર, એક ક્ષણમાં કેવળ જ્ઞાન લેવાની તાકાત છે. તો કે છે કે અપ્રતિબુદ્ધ હતો અત્યંત, એ પણ જ્ઞાન પામી, શ્રદ્ધા કરી, તેનું આચરણ કરી, જોયું આચરણ, આત્માનું આચરણ, આત્માના એકાગ્રતાની ભિન્નતા, એ આત્માનું આચરણ, પંચ મહાવ્રતની ક્રિયા દી આત્માનું આચરણ નહીં. બાર વ્રત ને પંચ મહાવ્રત ને ભગવાનની ભક્તિ ને પૂજા ને એ કઈ આત્મા આચરણ નહીં. આ બધું બહારના જે હાલે બધું ધુમાધુમા, એ કઈ આત્મા આચરણ નહીં. શુભ ભાવ છે, અશુભથી બચવા એ આવે છે હોય, પણ એ આત્મા આચરણ નહીં. આત્માચરણ તો પુન ને પાપના ભાવ થી બિન શુદ્ધ સ્વરૂપ પરમાત્મા પોતે એ શુદ્ધમાં આચરણમાં લીનતા એનું નામ આત્મા આચરણ છે. શું કરવું, કરવું કે ના કરવું નથી, એના કાળે થવાનું હોય તે થાય છે, કરતો નથી. જેની વાત છે આ બધું બહારનું જે છે એના કંબદના કાળમાં એ પરમાણુ ની પર્યાય એ પ્રકારે થવાની હોય છે ત્યાં થાય છે. આત્મા તેનો ખરેખર તો સાક્ષી જાણનાર છે, કરતા એ નથી. આવી વાત છે. લાખો રૂપિયા કરોડો રૂપિયા ખર્ચે મંદિરો કરોડો બનાવે એ કઈ આત્માચરણ નથી. અરે પંચ માવક પાળે આત્માચરણ નથી પછી. આત્માચરણ તો અંદર રાગ થી રહી વિતરાગ મૂર્તિ પ્રભુ આત્મા એ વિતરાગપણાનું આચરણ અંદર, રાગ વિજ્ઞાનનું વિતરાગપણાનું અંદર આચરણ, એને અહીંયા આત્માના આચરણ કહેવામાં આવે છે. આ તો 38મી ગાથા એવી છે, જીવના છેલ્લી ગાથા. જીવને પ્રતિબુદ્ધ હતો એ જીવ પૂર્ણ સમજો એનો સરવાળો થાય. સમજી શકે છે, સમજવાની તાકાત છે, પૂર્ણ બળવાન છે, પ્રતિબુદ્ધ હતો પોતા પૂર્ણ બળવાન છે અને ગુરુ જ્યાં સમજાવ્યું ત્યાં પોતે પોતાનો ઉતરી ગયો અંદર. અંતર ભગવાન ચૈતન્ય જોત, ચૈતન્યનો દરિયો આનંદનો સાગર ભર્યો છે. ક્ષેત્ર ભલે શરીર પ્રમાણે હો પોળો, પણ ભાવ અંદર અનંત છે, ભાવ અનંત છે. અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત વિતરાગતા, અનંત સ્વચ્છતા, અંતર પ્રભુતા, અનંત પ્રભુતા, એક ગુણમાં અનંતી પ્રભુતા, એવી અનંતી અનંતા ગુણો એવો જે આ ભગવાન આત્મા, એમાં કે છે મીટાઈ ગયો આચરણમાં. એ નીચે વ્રત આ પંચમહાવ્રત આદિ વ્યવહાર વ્રત એ તો વિકલ્પ પંચમનું કારણ. આ નીચે વ્રત સ્વરૂપમાં મીટાઈ ગયો, જ્ઞાન ને દર્શન જે થયું એમાં મીટાઈ ગયો, નિરકાર થઈ ગયો. જીણું થોડું છે ભગવાન અનંત કાળમાં એમાં આ પ્રદેશ આફ્રિકા તો અનાર દેશ જેવો દેશ એમાં આ વાત સમજવી કઠણ પડે. અનાદ ન કરવો કઠણ પડે એટલે આવી અમારે ન હોય, અમારે પહેલું ફાણું હોય એમ ન કરવું. પહેલું જ આ હોય આ વિના જન્મ નો અંત કોઈ દી આવવાનો નથી. 84 લાખ ના આવતા એ કરે દિવસ એવો આવશે જાણે જન્મો જ નહોતો. મોટા માળિયા ને મોટા 5-5 કરોડ ના મકાનો ઓર તાણી ને હૂતો, ઓર તાણી ને હૂતો, સગા વાળા બધા ટકટક જોઈ રહ્યા. 20 વર્ષ નો જવાન હાલ્યો જાય છે, બૈણી બે વર્ષના પંડિત અડી હોય એ ટક ટક જુએ અને ભૂસકે ધુસકે રૂવે એથી શું થાય? એવી અનંતવા સ્થિતિ થઈ છે. એક વાર નહીં પણ દરેક પ્રાણીને, સ્ત્રી પણ એ પણ અનંત અવતાર થયા, પુરુષ પણ અનંત અવતાર થયા, હિજડા પણ હિજડા એટલે નપુંસક, નપુંસક છે ને, આમ હોય પુરુષ દેખાય હોય અંદર નપુંસક. એ ઘર્ષણ દીકરી પરણાવી ઘર્ષણ ને ત્યાં બનેલી છે વાત, નામ નથી ત્યાં નીકળ્યો છોકરો નપુંસક ગીજડો. કેટલા વર્ષની સંબંધ, 25-30 વર્ષનો એકબીજાને સંબંધ, એમ ધારીને છોકરાને કન્યા આપી. એ છોકરો નપુંસક નીકળ્યો હિજડો, જેની ઇન્દ્રિય કામ ન કરે જરીએ એવા અવતાર પણ ધારણ કર્યા પ્રભુ, એવા અનંત અવતાર કયા છે? પણ તારો પરમેશ્વર પૂર્ણ સમર્થ આવો છે. એને જો, એને સરહદ, એનું આચરણ કર. સરવાળો લીધો છે જીવને સમજાયો, તો જીવ સમજીને આચરણ પામી ગયો. સિદ્ધાંત કરી, તેનું આચરણ કરી, તેમાં તન્મય થઈ, અતિન્દ્રિય આનંદ ભગવાન એમાં તન્મય થઈ, ધન અવતાર જેને અવતાર સફળ કર્યા, જેને જન્મ મરણના અંત આવ્યા, એ વાત કઈ જાય? એવા જીવને લીધો છે, એ જીવ પામી ગયો એમ કે છે. ન પામે એવી તાકાત એનામાં, પામે એવી તાકાત ભરી છે. ફક્ત એની નજર ને આવશે રે, એ નયન એના નિર્ખ્યા હરી, નયન ને આવશે રે, નિર્ખ્યા નયને હરી, હરી આત્મા. પંચાયતમાં હરી નો અર્થ કર્યો છે, પંચાધ્યાય છે ને પંડિતજી, હરી નોંધ કર્યો. હરિ એટલે અજ્ઞાન ને રાગદ્વેષ ને હરે તે હરિ, એવો ભગવાન હરિ છે, પ્રત્યેક આત્મા હરિ છે. પંચાધ્યાય ના છે, અજ્ઞાન ને રાગદ્વેષ ને હરનાર અને જ્ઞાન ને વિદરાગતા પ્રગટ કરનાર એવો એ પરમેશ્વર તાકાત વાળો છે, જેને રાગ અને પરની સાથે કાંઈ સંબંધ નથી. પરજી વાળી તો કાંઈ સંબંધ નથી, એ કહ્યું તો ને. આત્માના પર્યાય જે અવસ્થા છે, દ્રવ્યગુણ તો ત્રિકાળ છે, દ્રવ્યને ગુણી ત્રિકાળ છે, પણ વર્તમાન પર્યાય છે અવસ્થા, એમાં સ્ત્રી કુટુંબ પરિવાર લક્ષ્મી આબરૂ છે જ નહીં, એ તો એનામાં છે, અહીં ક્યાં નથી, પર્યાયમાં નથી, એની પર્યાયમાં નથી. અને એને મારા માનીને મૂરખ ચાર ગતિમાં રખડી રહ્યો છે, જેની પર્યાયમાં નથી, એના દ્રવ્યગુણમાં તો નથી, દ્રવ્ય ત્રિકાળી ગુણ ત્રિકાળી એમાં તો નથી, પણ એની વર્તમાન દશા, એમાં પૈસો સ્ત્રી કુટુંબ પરિવાર છે નહીં. બરાબર છે ભગવાનજીભાઈ, છોકરા બોકરા કોઈ નથી પર્યાયમાં, એમાં અહીં પર્યાયમાં હોય તો રાગ દ્વેષ ને અજ્ઞાન મિથ્યાત અને રાગ દ્વેષ ત્રણ એની પર્યાયમાં છે, બાકી બીજી કોઈ ચીજ એની પર્યાયમાં નથી. હા 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 પૂંજાભાઈ આવું છે ભગવાન. હા હા પ્રભુ એનું દ્રવ્ય તો ત્રિકાળ છે, ગુણ ધ્રુવ ત્રિકાળ છે, વર્તમાન અવસ્થા જે પર્યાય છે બદલે છે, એ પર્યાયમાં ત્રણ કાળમાં ત્રણ લોકમાં સ્ત્રી કુટુંબ પરિવાર પૈસો લક્ષ્મી આબરૂ એની પર્યાયમાં નથી. હા હા એ માને છે મિથ્યાત અને રાગ દ્વેષ એની પર્યાયમાં છે, એને ટાળવાનું મિથ્યાત અને રાગ દ્વેષ ટાળવાનું છે. વર્ણો ત્યાગ અને ગ્રહણ એ આત્મામાં છે જ નહીં. શું કહ્યું એ આત્મામાં એક અનંત ગુણ છે, એમાં એક એવો ગુણ છે કે ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ, પરનો ત્યાગ ને પરનું ગ્રહણ એનાથી ભગવાન શૂન્ય છે, અજ્ઞાની નો આત્મા પણ શૂન્ય એનાથી શૂન્ય છે. હા 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 કીધી વિચાર કર્યા જણે પર વસ્તુ જે છે સ્ત્રી કુટુંબ પરિવાર આબરૂ બાયડી છોકરા મકાન વટારા દાગીના કોઈ ચીજ એની પર્યાયમાં છે જ નહીં. એની પર્યાયમાં એ મારા છે હું એનો છું એવો મિથ્યાત અને રાગ દ્વેષ ભાવ છે. એને અહીંયા ટાળ્યો છે એમ કે છે પર્યાયમાં જે રાગ દ્વેષ મિથ્યાત હતું એ દ્રવ્ય બુદ્ધિ જ્ઞાયક બુદ્ધિ કરી અને એને ટાળ્યા છે. એથી સમ્યક પ્રકારે એક આત્મારામ થયો. સમ્યક પ્રકારે કેમ સમજી લીધો છે કે જ્ઞાન જાણપણામાં એ વાત એને આવી હતી પણ અંદરમાં આવ્યો નહોતો. સમજાય છે કઈ? અજ્ઞાનના જ્ઞાન એક અંગમાં 18,000 પદ, એક પદમાં 51 કરોડ જાજેરા શ્લોક, એવા એવા આચાર સાંગ ડબલ ઠાણાંગ ડબલ 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 18,000, 36,000, 72,000 એમ ડબલ એવા 11 અંગના જાણપણા કયા પણ સમ્યક પ્રકારે આત્માને જાણ્યો નહીં. હા હા એથી અહીં શબ્દ આપ્યો છે કે સમ્યક પ્રકારે જેવું એનું સ્વરૂપ છે તે રીતે શ્રદ્ધા જ્ઞાને આચરણ કર્યું. સમ્યક નામ સત્ય જેવું છે, જેવું એ સત સ્વરૂપ પ્રભુ છે એ પ્રકારે જ્ઞાન શ્રદ્ધાના આચરણ કર્યું ત્યારે તે દર્શન જ્ઞાન ચારિત્રને પામ્યું, ત્યારે તે આત્માના આચરણને પામ્યો. સમ્યક પ્રકારે એક આત્મારામ, એક શબ્દ કેમ આપણે જોયો, એક આત્મારામ થયો. મૂંગળીનો ભેદ પણ રમણે રમે. પર વસ્તુ તો નથી પણ રાગ દ્વેષ ને મિથ્યા તો નથી પણ ગુણ ગુણી નો ભેદ નથી, એક આત્મા. બહુ સારા પ્રશ્ન આવે છે, ગાથા બહુ સારી છે. એક રૂપ આત્મા ટીકા આનંદ નો નાથ સ્વરૂપ રૂપ દ્રવ્ય એ દ્રવ્ય રૂપ એક રૂપ દ્રવ્ય રૂપ થયું એને આ આનંદ ને આત્મા એવા ભેદ પણ લક્ષમાં રહ્યા નહીં. ત્યારે તે મોક્ષનો માર્ગ પામ્યો, ત્યારે તેને અલ્પકાળમાં મુક્તિ થવાની, સંસારનું પરિબળ મટવાનું. સમ્યક પ્રકારે આત્મારામ થયો, આત્મારામ થયો. નીલપદ રમે સોરામ કહીએ, નીલપદમાં રમે તેને રામ કહીએ, તેને આત્મારામ કહીએ. આમ તો આત્મારામ ઘણા ના હોય છે, એ આત્મારામ નહી. નિજ આત્મામાં એકદ્ર ઉપર રમણતા એક આત્મારામ થયો, ભેદ પણ ઉનર્યું. આત્મા અને જ્ઞાન એવા બે પ્રકાર પણ લક્ષ્મણ રહ્યા. દ્રષ્ટિમાં એકલો આત્મા રામ, જેની વાત છે પ્રભુ. પણ વાત સાચી છે, આ કરીએ છૂટક્યો છે, નહી કદા જન્મ રમવા. હમણાં તે કોનગઢમાં હોસ્પિટલમાં એક ડાક્ટર હતો, બેઠો હતો, એમાં નાગણી નીકળી. એને ખબર નહીં કે નાગણી નીચે પગ આવ્યો નાગણી ઉપર, એમાં એનો રસ વાગ્યો, જેને મરી ગયો. નાગણીને હાજર રાખી, માણસો આવ્યો પાસ, નાગણી પર પગ પડ્યો. અંધારાનું ટાણું, હુશિયાર હતો માણસ, બહુ ડાક્ટર. એ પગ પડ્યું એટલે પેલું ફટ કટક્યો, ઉદય છૂટી ગયો. એ નાગણીને બચાવી એ લોકોએ ઉપચાર કર્યા. હારી માણસ આવી ગયો, પણ હવે એને મારી નાખવું એ ઠીક કહેવાય નહીં, આપણને શોભે નહીં. એટલે એનું પગ દબાણ થયું હતું, એને બચાવીને બચાવી દીધું નાગણી. એ તો એ પર્યાય તેની તે કાળે થવાની હતી, તે થઈ છે. સમજાય છે? કઈ કોઈ એને બચાવી છે કે ઓલો નાગણીને લઈને મરી ગયો છે એમ નથી. એ બે છૂટવાનો સમયનો કાલ જ હતો. અને એ નાગણીને ત્યાં બચવાનો સમય છે હતો. સંગઠ પણ છે ને, શું કહેવાય, જીત્રી હોસ્પિટલ મોટી, ટીબી ની હોસ્પિટલ. ડાક્ટર મરી ગયો, ડાક્ટર કે ડાક્ટર ના ઘરડિયાને ભેગું, એ તો મરી ગયો. નાગણી એને જીવતી રહી ગઈ, ડાક્ટર મરી ગયો, તરત મરી ગયો. ઝેર, નાગણીનું ઝેર પગ આવ્યો ને, મારો ડંખ પગમાં ઉડી ગયો. એને પણ ભાવનગરનો એક ડાક્ટર હેમંતકુમાર પાટણીના છગો, પાટણી હતા ને, પાટણી દ્રવાશંકર પાટણી એનો હગો, હોસ્પિટલ નો મોટો ડાક્ટર સર્જન. એ કોઈનો ઓપરેશન કરતો હતો, એમાં એકદમ કે મને કઈક થાય છે, એ મને થાય છે એમ કે ખુરશી બેઠો, ડાક્ટર ઉડી ગયો. ડાક્ટર શું કરે, ડાક્ટર કોને બચાવે, પોતાને બચાવી શકે નહી. જે સમય દેહ છૂટવાનો પ્રભુ, તે સમય નક્કી નિર્ણય છે. તે સમય દેહ છૂટી જવાનો, મોટો હોસ્પિટલ નો સર્જન હો, લાખ રૂપિયાના મહિનાનો પગારદાર હો, મોટા મોટા ડાક્ટર હોય તે, હા હા, જેના લાખ લાખ રૂપિયાના પગાર હોય, એક ક્ષણમાં દેહ છૂટવાને, આ સમય આવ્યો મેં છૂટી જાય પ્રાણ લઈને. એક આત્માળા મૃત છે ધ્રુવ, એને પકડ, એને પકડ ને એનું જ્ઞાન ને એની શ્રદ્ધા કર અને એનું આચરણ કર. મહાભારત નું આચરણ કર ને એ નથી કહેવામાં. એ વચ્ચે આવી જાય છે આચરણ આત્માનું કર. હા, આત્મા તો નથી સ્ત્રી, નથી પુરુષ, નથી પાવયો, નથી ત્રિદંત, નથી મનુષ્ય, નથી દેવ, નથી નારકી, નથી કીડો. એ બધા જડના જડના લક્ષણ છે. ભગવાન આત્મા. હા હા, પૂર્ણાનંદ ના નાથ ને અંદર ઓળખી શ્રદ્ધા કરી આચરણ કર્યું, આત્મારામ થયો. જે રાજારામ હતો આત્મામાં હરામ હતો, રાગમાં કુશળ હતો. ડાયા દુનિયાના કહેવાય છે ને, દુનિયાના ડાયા, એ દુનિયાના ડાયા, દુનિયાના ઊંડા જવાના, ઊંડા રખડવા જવાના. હા હા, ત્યાં દુનિયાના ડાપણ કામ આવ્યા નથી જરીએ. આ કણું કામ છે ને સરણભાઈ, આવું તો સત્ય વાત છે. મેં કાને પડવી જોઈએ આવી વાત છે બાપા, જાવું છે ને. આવી વાત ક્યાં છે કે છે એ આત્મારામ થયો તે હું એવો અનુભવ કરું છું. જોયું, આત્મારામ થયો એ એવો અનુભવ કરું છું, હું એવો અનુભવ કરું છું કે હું તો ચૈતન્ય માત્ર જ્યોતિરૂપ આત્મા છું, હું તો ચૈતન્ય જ્યોતિરૂપ આત્મા છું. હા, બધા ગુણ ભેગા આવી ગયા. ચૈતન્ય માત્ર જ્યોતિમાં અવિના ભાવમાં અનંતા ગુણ ભેગા છે આવી ગયા. ચૈતન્ય પ્રધાનતા અસાધારણ સ્વભાવ છે, હું તો ચૈતન્ય માત્ર જ્યોતિ છું. હા, રાગ નહી, વિકલ્પ નહી, અલ્પજ્ઞતા નહી, અલ્પજ્ઞતા નહી, રાગ નહી, રાગ ના ફળ પુન નહી, પુન ના ફળ આ ધૂળ બાર ની એ હું નહી. હું તો એક ચૈતન્ય માત્ર જ્યોતિરૂપ આત્મા છું કે જે મારા અનુભવ થી પ્રત્યક્ષ જણાય છે. કેટલી વાત મૂકી છે, જે મારા અનુભવથી, મારા જ અનુભવથી. કોઈ ગુરુ ને દેવને શાસ્ત્ર થી નહીં. મારા જ અનુભવથી. હું ચૈતન્ય જ્યોતિ છું જે મારા જ અનુભવ છું છે ને, મારા અનુભવ થી પ્રત્યક્ષ જણાય છે, મારા જ અનુભવ થી પ્રત્યક્ષ જણાય છે. ગાથા બહુ અલૌકિક. હું ચૈતન્ય માત્ર જ્યોતિરૂપ આત્મા જે મારા જ આત્મામાં અનુભવ થી જણાય છે. હવે કે છે હું કેવો જુદો છું કોનાથી, છું તે ચૈતન્ય માત્ર જ્યોતિ છું પણ કોનાથી જુદો છું એનું જ્ઞાન કરાવે છે. ચિન્ન માત્ર આત્મા ને, ચિન્ન માત્ર આકાર ને લીધી હું તો જ્ઞાન માત્ર આકાર વાળો ચૈતન્ય સ્વરૂપ એને લીધી કર્મરૂપ ને અકર્મરૂપ. કર્મરૂપ એટલે ગતિ એ કર્મરૂપ છે, એક પછી એક ગતિ એ કર્મરૂપ છે. અને અકર્મ એટલે જોગ ને નિષ્ઠા અને જ્ઞાન અક્રમ એક સાથે છે. અક્રમ એટલે પર્યાય અક્રમ ફરે એ વાત નથી. અહીંયા પર્યાય તો કર્મબદ્ધ જ છે. આ અકર્મ એટલે કર્મ એટલે કે ગતિ એક પછી એક કર્મરૂપ એ પણ હું નહીં. અને અકર્મ એટલે જોગ ને નિષ્ઠા ને કષાય ને જ્ઞાન એ કરે હોય એ પણ પર્યાય એટલો હું નહીં. અક્રમબદ્ધ ની સામે અક્રમબદ્ધ આવ્યું, વિક્રમબદ્ધ ની સામે અક્રમ નથી. અક્રમ એક અક્રમ એક ક્રમ સર છે. શું કીધું કે એક પછી એક ગતિ છે તે ક્રમસર છે. પણ ક્રમસર કાળે જોગ નિષ્ઠા કષાય રાગ આદિ જે એક સાથે છે એને છે તો પર્યાયમાં છે તો ક્રમબદ્ધમાં આવેલા. પણ એક હારે છે એને અકર્મ કે છે, એક હારે છે માટે અકર્મ કે છે, અને ગતિ એક હારે નથી તેને કર્મ કે છે. સમજાવવામાં કઈ પાછું કર્મ અકર્મ એમ નથી કે ક્રમબદ્ધ છે ને અકર્મબદ્ધ પણ છે આત્મા એમ નથી. અકર્મ એટલે એક સાથે જોગ નિશા કષાય ગતિ એક એક કાર્ય હોય એક કાર્ય તો એને અક્રમ કહેવાય. એક પછી એક ગતિ થાય તેને ક્રમ કહેવાય. એ ક્રમરૂપ અને અકર્મરૂપ તે હું નથી. સમજાય છે? ગાય હું ક્રમરૂપ સમસ્ત કર્મરૂપ મારો ભગવાન ચૈતન્ય આત્માનો આકાર એને લીધે હું સમસ્ત કર્મરૂપ ગતિ એક પછી એક ગતિ થાય તે ક્રોધ પછી માન માન પછી લોભ એ બધા કર્મ કહેવાય. એ ખરે ક્રોધ ને નિષ્ઠા ને જોગ ને એ અકર્મ કહેવાય. સમજાય છે? કઈ આમાં ક્રમવૃત્તિ આમાં ફરતું નથી. ક્રમબદ્ધ જે છે એ તો ક્રમબદ્ધ છે. આ તો અક્રમ એટલે એ ક્રમબદ્ધમાં છે. પણ એ ધારે છે માટે અક્રમ કીધું છે. જોગ છે, નિષ્ઠા છે, રાગ છે, ઇન્દ્રિય છે, ભાવિન્દ્રિય છે એ બધું એ ધારે છે. એ ધારે છે તેથી અક્રમ કીધું. પણ છે તો ક્રમબદ્ધમાં જ આવેલું. સમજાવું કે આમાં બહુ ક્રમબદ્ધ કહેવાય છે માટે અક્રમ આવ્યું ને. ક્રમબદ્ધ સમય સમય ક્રમબદ્ધ થાય આડોળું ન થાય અક્રમ આવ્યું ને. પણ એ અક્રમ ની વ્યાખ્યા બીજી છે. આ એક સાથે જોગ ને નિષ્ઠાદી છે એથી અક્રમ કીધું. અને ગતિ એક પછી એક મનુષ્ય ગતિ દેવ દેવ ગતિ નારી એક ગતિ કઈ એક સમયમાં બે ગતિ ન હોય માટે તે ગતિ એક પછી એક હોય તેને ક્રમ કહેવાય. અને જોગ ને નિષ્ઠા એક કરે તેને અકર્મ કહેવાય. છે તો બે ક્રમ ક્રમ બધ ઉત્પન્ન થાય છે. અકર્મ આવ્યું અકર્મ અકર્મ બધ ખોટું પડી જાય એમ નથી. આ અકર્મ એવો અર્થ નથી. અકર્મ નો તો એ ખારે જ્ઞાન ની પર્યાય જોગ ની પર્યાય રાગ ની પર્યાય એક સાથે છે એને અકર્મ કહીએ. અને ગતિ એક સાથે ન હોય ગતિ નારક વખતે મનુષ્ય ને મનુષ્ય દેવ ની અને કર્મ એ ક્રમ ને અક્રમ રૂપે પ્રવર્તા છે. વ્યવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી. એવા ક્રમ ને અક્રમ ભાવથી ભેદરૂપ થતો નથી. હું તો વેદ છું ભલે એક સાથે જોગ ને નિષ્ઠા ને ગતિ ફેરો હું તો અભેદ એકાકાર છું, આમાં ભેદ થી હું ભેદ થતો વિશેષ કે
તમારા વચન ગુરુદેવ.